શ્રી ગણેશને નમું છું, શ્રી ગુરુદેવને નમું છું, તમે સચિદધન સ્વ આનંદનો વરસાદ વરસાવો છો, તે ભી મુમુક્ષુરૂપ મોર હર્ષથી સોહમ ભાવરૂપ પ્રહુકાર કરી સાત્વિક ભાવના રોમાંચરૂપ પીછાની કરા કરી નૃત્ય કરે છે, તેના સર્વ અંગ પર સ્વ આનંદરૂપ ચક્ષુ ફૂટે છે, પીછા સુંદર દેખાય છે, તે શ્રી ગોપાલને માથે ચડાવે છે, આર્તરૂપ ચાતક મેઘના ટીપાથી સંતુષ્ટ થાય છે, ઉત્તમ નિર્મળ ભૂમિ પર ઘણો વરસાદ વરસે છે, તેથી શિષ્યરૂપ નદીમાં પૂર આવે છે, વિકલ્પ તેમાં વહી જાય છે, અને ચૈતન્યરૂપ સાગરમાં મળી ઐક્ય ભાવે સમરસ બની નિશ્ચળ થઈ રહે છે, વૈરાગ્યરૂપ ખાતર નાખી જમીન તૈયાર કરી વાસનાના ઢેફા કૃપારૂપ વરસાદથી ભાંગી ગયા, સદભાવરૂપ વિનાશ આવી બોધરૂપ બાફ લાગી, ત્યાં બી નાખ્યા વગર સહજ આત્મારૂપ બીજને આપોઆપ પૂર્ણતાના અંકુર ફૂટ્યા, પરમ કૃપાથી તે પુષ્ટ થયા, સ્વ આનંદથી સમદ્રષ્ટિ પક્વ થઈ, પરમાનંદથી સૃષ્ટિ ઉભરાઈ ગઈ, ને જીવ તથા શિવનું ઐક્ય થયું, દુઃખનો દુષ્કાર દૂર થઈ સુખનો સુકાર આવ્યો, આત્મારૂપ વરસાદની ધારાથી જુદા જુદા અવતાર ધરી કાર્ય પ્રમાણે આકાર લઈ છેવટે નિરાકાર છે જ મહામેઘરૂપ શ્રીહરિ, જેના પર કૃપા કરે છે તેને ધન્ય છે, જેનો આદિ મધ્ય અને અંત વેદને સમજાતો નથી તે સદગુરુ જનાર્દનને એકનાથના ઐક્ય ભાવે પાવન કર્યો છે અને શ્રી ભાગવતની કથા ગાવામાં પ્રવૃત્ત કર્યો છે. શ્રી ભગવાન કહે છે, હે ઉદ્ધવ, બદ્ધ અને મુક્ત અવસ્થા બેઉ મારા સ્વરૂપમાં નથી, તે બંને ગુણનું કાર્ય છે અને માયાને લીધે તેની પ્રતીતિ છે, હું ગુણાતીત છું, ગુણ માહિત છે, રૂપજરમાં માણસ ડૂબી મરે તો ગુણ ખરેખર મને બદ્ધ કરે, ચિત્રની આગથી શહેર બળતું નથી, સ્વપ્નધનથી વ્યવહાર ચાલતો નથી, સમુદ્ર રૂપજરમાં ડૂબતો નથી, તેમ ગુણ મને બદ્ધ કરતા નથી, ત્રિગુણ અંગીકાર કરી તેના કાર્યમાં તદાત્મય થવાથી ભ્રમિતને બદ્ધ અને મુક્ત અવસ્થાની ભ્રાંતિ થાય છે, અગ્નિથી પાત્ર તપે છે તે પાત્રના સંગથી તેમાંનું જળ તપે છે, તે જળના સંગથી અન્ન ચડે છે, છતાં અગ્નિને કંઈ વિકાર થતો નથી, તેમ આત્મગુણના સંગમાં તે આત્મગુણના સંગમાં છે છતાં બદ્ધ નથી અને તેને વિકાર પણ નથી, આત્મા વ્યાપક અને શુદ્ધ છે, ગુણ માયિક અને મર્યાદિત છે, તેથી આત્માને તેનું બંધન નથી, જે બદ્ધ નથી તેને મુક્ત અવસ્થા પણ નથી, આત્મા એનાથી પેલે પાર છે, નટ આંધળાનો પાઠ ભજવે તેથી તે અંધ થતો નથી, આત્મા ગુણના સંગથી ક્રીડા કરે છે છતાં નિર્ગુણ રહે છે, આત્મા વ્યાપક છે, ગુણ પરિચ્છિન્ન છે, તેથી પણ આત્માને ગુણનું બંધન સંભવતું નથી, જીવાત્માને જ સત્ય બંધન કે મુક્તિ નથી તો પરમાત્માને ક્યાંથી હોય, અરીસાનો મેલ પ્રતિબિંબમાં છે એમ ભ્રાંતિ થાય છે, અરીસાને ઘસી તેનો મર દૂર કરવાથી બિંબ પ્રતિબિંબનો મર દૂર થાય છે, અરીસો ઘસવાથી બિંબ પ્રતિબિંબ ઘસાતા નથી, તેમ અંતઃકરણના દોષને લીધે જીવપણું અને શિવપણું છે, વાસ્તવિક જીવ તથા શિવમાં ભેદ નથી, ચિત્ત શુદ્ધ થતાં બંધ અને મોક્ષ દૂર થાય છે, અવિદ્યાના કાર્ય ગુણરૂપ મનને જીવમાં મૂઢ જન સ્થાપન કરે છે, પરંતુ શુદ્ધ સત્વગુણ અવિદ્યારૂપ મનને દૂર કરે છે કે જીવ શિવરૂપ થઈ રહે છે. હું એક જ છું. જીવ ભાવે અને શિવ ભાવે મારામાં જીવપણું અને શિવપણું છે. બે મહૂર્તના સ્વપ્નમાં અનેક જન્મના જુદા જુદા અનુભવ થાય છે, તે સર્વ મિથ્યા છે. તેમ ભાવની ભાવના પણ મિથ્યા છે. ફૂટેલા પાત્રમાં જળ ભરી તેમાં ચંદ્રનું પ્રતિબિંબ પડવા દઈ તેને રત્ન માની બાળક તેને ભાવથી લે છે. જળ વહી જતાં ચંદ્ર દેખાતો બંધ થાય છે એટલે બાળક રડવા માંડે છે. અથવા પાણીમાંના ચંદ્રને પકડવા જતાં તે હાથમાં ન આવવાથી દુઃખ પામી શોક કરે છે. તેમ જે મિથ્યા વસ્તુ છે તેમાં અહંભાવ તથા મમત્વ તેજ મોહના માતા પિતા છે અને તેની પ્રિય વિષયમાં આશક્તિ અને તેની પ્રાપ્તિથી થતો હર્ષ તે સુખ અને તેનો વિયોગ દુઃખ છે. શોક મોહ તથા સુખ દુઃખ અને દેહ અભિમાન દેહની પ્રાપ્તિ કરવામાં કારણ છે. અંતે જે વાસના પ્રબળ થઈ રહે તે પ્રમાણે તેની ગતિ થાય છે. આંખના ડોરા આંગળીથી દાબી ચંદ્રને જોતા બે ચંદ્ર દેખાય છે. અથવા મન એક હોવા છતાં સ્વપ્નમાં જુદા જુદા અનેક રૂપે તે પ્રતીત થાય છે. તેમ એક નિરાકાર ચૈતન્ય જુદા જુદા ચરાચર રૂપે મિથ્યા પ્રતીત થાય છે, જેનો આત્મજ્ઞાનથી જ બોધ થાય છે. બ્રહ્માસ્મિ એવી સતત સ્ફૂર્તિ થાય છે તે જ શુદ્ધ વિદ્યા છે એવું જાણ, અને તે જ અવિદ્યાનો છેદ કરનારી છે. હું પાપી છું, અધમ છું, ભાગ્યહીન છું એવો ભાવ તે અવિદ્યા છે. અનેક પ્રકારની ભ્રાંતિ તેનું પરિણામ છે. એક જીવને બંધનમાં નાખે છે, બીજી બંધન તોડે છે. આ બંને મારી અનાદિ શક્તિ છે. અનિવર્ચનીય માયાના આ બે બાળક છે. ચૈતન્ય ધન, વૃત્તિ શૂન્ય, શુદ્ધ સ્વરૂપ અને નિર્ધર્મીની શક્તિ માયા ક્યાંથી એમ શંકા કરવી નિરર્થક છે. માયાને સત કહીએ તો તેનો તત્કાળ નાશ થઈ શકે છે અને અસત કહીએ તો તેની પ્રતીતિ પણ છે. તેથી માયાને સત અને અસતથી વિલક્ષણ અનિવર્ચનીય કહી છે. તારી કલ્પના જ પૂર્ણ માયા છે અને તેમાં બંધન અને મુક્તિ સ્ફુરે છે. જેને સ્વપ્નમાં પણ મારું આરાધન નથી કે મારું ભજન નથી ત્યાં પ્રબળ માયા છે. જ્યાં મારામાં અત્યંત શ્રદ્ધા છે અને આઠે પ્રહર મારું ભજન છે ત્યાં બ્રહ્મ વિદ્યાનું ઘર છે. તેમનામાં વિદ્યાની નિત્ય અભિવૃદ્ધિ થાય છે. જ્યાં ભજનની હોશ છે ત્યાંથી અવિદ્યા પોતાની મેરે ભાગી જાય છે. તે જ બ્રહ્મ વિદ્યામાં પ્રવેશ છે એવો ભક્તિનો દૃઢ વિશ્વાસ હોય છે. તું કહેશે કે બંધ અને મોક્ષ એ બે માયાની શક્તિ છે તો માયા જ મોક્ષદાતા ગણાશે. પણ છાયામાં સ્વતંત્ર ગતિ નથી. તેમ માયામાં સામર્થ્ય સિવાય કંઈ પણ કાર્ય કરવાની શક્તિ નથી. તેથી માયા મોક્ષદાતા નથી. હે ઉદ્ધવ, માયાના નિયંતા જે વિષ્ણુ તે જીવનું બંધન તોડી મોક્ષ આપે છે. સકામ કર્મથી બંધન છે અને નિષ્કામ કર્મથી મોક્ષ છે તો પછી વિષ્ણુ કેવી રીતે મોક્ષદાતા છે એમ વિકલ્પ અહીં ઘટતો નથી. હે ઉદ્ધવ, ગુરુ શ્રુતિ સમદમ આદિ સાધન શિષ્યમાં જ્ઞાન શક્તિ વગેરે વિષ્ણુના જ રૂપ છે. સમાધિ સુખ વિષ્ણુ જ છે. પરિપૂર્ણ પરમાત્મા સનાતન બ્રહ્મા ભક્તના ભયરૂપ પાશ તોડનાર વિષ્ણુ જ છે. કાષ્ટના સંયોગ વિયોગથી અગ્નિ ઓછો વધતો થાય છે. તેના તણખાઓ આકાશમાં ઉડે છે, પણ અગ્નિના મૂળ સ્વરૂપમાં જરા પણ વિકાર થતો નથી. આ રીતે આત્મા સ્વરૂપમાં પણ કદી ફેરફાર થતો નથી. જેમ જુદા જુદા દીવા રૂપે એક જ અભિન્ન તેજ દેખાય છે, ચંદનના ઘણા ટુકડામાં ચંદનની એક સરખી જ સુગંધ છે, તેમ એક જ ચૈતન્ય અનેક રૂપે પ્રતીત થાય છે. બે જ્યોત એક થઈ શકશે, પણ બે કોળિયા એક થઈ શકશે નહીં. જળનો ભેદ રહે છે જ ઐક્ય વૃત્તિ સક્ષમ છે. જીવરૂપે શ્રી કૃષ્ણ થવાથી મને પણ ભાવના પાસનું બંધન છે, એવું તું સમજતો હોય તો જેમ પ્રાણ શરીરને ચલાવે છે છતાં પ્રાણને શરીર અવસ્થા નથી, અથવા ગળો ભાંગી જવાથી ગળામાંના આકાશનો નાશ થતો નથી, તેમ મને કોઈ પણ બંધન નથી. જેમ ડબકામાં સૂર્યનું પ્રતિબિંબ છે, તેમ રિંગદેહમાં સ્વયંભૂ જે જીવ તે મારા અંશમાંથી પ્રતિબિંબિત થયો છે, તેને દેહાદી બંધનની ભાવના તે મિથ્યા વિટંબણા છે. ડબકામાંના ચલન કંપનથી સૂર્યને કંઈ થતું નથી, તેમ લિંગદેહના મિથ્યા સુખ દુઃખ મને લાગતા નથી. પ્રતિબિંબિત તે જીવ છે અને મુખ્ય બિંબ જે શિવ તે હું છું. તરાવ કૂવા વગેરે અનેક જરાશયમાં એક જ સૂર્ય પ્રતિબિંબિત થાય છે. જેટલા પ્રતિબિંબિત તેટલા સૂર્ય આકાશમાં નથી, તેમ એકમાં અનેકત્વ મિથ્યાભાસ છે, એ ભાગવતનું તત્વજ્ઞાન છે. એવી રીતે વિદ્યા અને અવિદ્યા પોતાના કર્મને ગુણ પ્રમાણે બંધન અને મુક્તિની જીવમાં પ્રતીતિ કરાવે છે. હજાર ગળાના જરમાં એક જ સૂર્યના હજાર પ્રતિબિંબ દેખાય છે. ઘડો હાલે છે તો તેમાંનું જ જર હાલે છે અને પ્રતિબિંબ હાલતું જણાય છે. બીજા ગળામાં જર હાલતું નથી, ત્યાં પ્રતિબિંબ પણ નિશ્ચળ જણાય છે. દેવયોગે એક ગળામાં છિદ્ર પડે છે, બધું જર નીકળી જાય છે અને પ્રતિબિંબમાં મળે છે. તેમાં કોઈ જીવ બદ્ધ અને કોઈ મુક્ત ભાસે છે. જેના પર ગુરુ કૃપા થાય છે તેનો સૂક્ષ્મ દેહ લય પામે છે અને તેને પરમાત્મા સાથે ઐક્ય સાધે છે. બદ્ધ અને મુક્તની વિલક્ષણતા છે, એક સદા સુખી અને બીજો સદા દુઃખી, એમ બેની પરસ્પર વિરુદ્ધ અવસ્થા દેહમાં પ્રતીત થાય છે. તે પણ વિદ્યા અને અવિદ્યાના લીધે જ. એક વિલક્ષણતા બે પ્રકારની છે, જીવને ઈશ્વરમાં તથા બીજી જીવ અને શિવ વચ્ચે બંધ અને મુક્તિનું એ જ લક્ષણ છે. તેથી હવે પ્રથમ જીવેશ્વરની કથા અને તેનો ભેદ તને કહું છું, ત્યાર પછી જીવનો બંધ અને મોક્ષ સ્પષ્ટ કરીને કહીશ. સુપર્ણ એટલે પક્ષી. પક્ષી એક ઝાડ પરથી બીજા ઝાડ પર ઉડે છે, તેમ દેહી એક દેહમાંથી બીજા દેહમાં જાય છે, તેથી તેને પક્ષી કહે છે. તે આત્મા દેહથી ભિન્ન છે, તે પણ એ સંજ્ઞાથી દેખાડ્યું. જીવ અને શિવરૂપ પક્ષી ચૈતન્યની દ્રષ્ટિથી સરખા છે, જ્ઞાનરૂપે પણ સરખા છે. બંને અનાદિ જીવ પ્રાણ સ્નેહી છે. કાર અકાર કે સકારમાં એ બે જરા પણ જુદા પડતા નથી, સર્વત્ર હરીમરીને મિત્રતાથી એકત્ર જ વર્તે છે. દીવો અને પ્રકાશ બે કદી જુદા કરી શકાતા નથી, તેમ જીવ અને શિવ એકત્ર રહી લીલા કરે છે. જીવ વાસનારૂપ જે જે ઈચ્છા કરે છે તે સર્વ ઈશ્વર પૂરી કરે છે. અંતકારે પણ જીવ જે માંગે છે તે સર્વ ઈશ્વર આપે છે. ઈશ્વરની આજ્ઞાના યોગે જીવ સર્વ અંગમાં વર્તે છે. શિવની આજ્ઞાથી જીવ જીવરૂપે વર્તે છે. જીવપણું જતાં જ શિવરૂપ થઈ રહે છે અને તે શિવપણું પણ જીવને લીધે જ સ્વીકારે છે. એમ સખાભાવથી બે રહે છે. એમના સખાભાવનું ખરું સ્વરૂપ જ સ્વરૂપ હું જ જાણું છું. આ દ્રષ્ટાંતથી અનિશ્વરવાદ અને ઈશ્વરને ન માનનાર કર્મવાદનું પણ સહજ ખંડન થયું. દેહરૂપી વૃક્ષમાં આ બે પક્ષીએ ઘર કર્યું, દેહને વૃક્ષનું રૂપ આપ્યું, કારણ જમીનના ઉદરરૂપ ખાડામાં બીરૂપે રોપાઈ સંકલ્પરૂપી જળથી તે વધે છે. સોહમભાવનો ગુપ્ત અંકુર છે, તેને ત્રિગુણરૂપ ત્રણ ડારા ફૂટે છે અને અહમભાવથી મોટા વૃક્ષરૂપ થઈ સાકારપણું પ્રાપ્ત કરે છે. કરચરણ આદિ રૂપ શાખા પ્રાપ્ત કરી ઉપર નીચે નખથી શિખા પર્યંત વિસ્તાર પામે છે. દેહ બુદ્ધિરૂપ મોર અને વિકલ્પરૂપ વડવાયથી ડઢ થાય છે. કામનારૂપ કુમરા અંકુર નીકળે છે અને કર્મરૂપ પાંદડાથી અતિ ગહન દેખાય છે અને મોહ તથા મમતારૂપ ફૂલના ભારથી લચી રહે છે અને સુખદુઃખરૂપ ફળથી દેહરૂપ વૃક્ષનું અધઃપતન થતું દેખાય છે. એવા વૃક્ષમાં અતિ ગુપ્ત ગહન અને ગુઢ હૃદયરૂપ સ્થાનમાં જીવ તથા શિવરૂપ પક્ષીએ મારો બાંધ્યો છે. મારી અનિવર્ચનીય માયા આવી રીતે મારો કરાવે છે. નિંદ્રામાં સ્વપ્નની સૃષ્ટિની માફક મારામાં જીવાત્માનો વાસ છે. આ નિરૂપણથી નૈયાયિક મતનું ખંડન થાય છે. કાર આ વૃક્ષનું અહર્નિશ છેદન કરે છે. આ વૃક્ષને તુરા પીખા કાચા અને પાકા ફર આવે છે, તેને પીપલ કહે છે. આ બે પક્ષીમાં જે જીવપણે કહેવાય છે તે આ ફરનો ભોગતા છે. આ ફર પચવામાં જડ છે અને ગમે તેટલા ખાવાથી તૃપ્ત કરતા નથી અને ભવરૂપ ચક્રમાં નાખે છે, છતાં આદરથી તેનું જીવ સેવન કરે છે. જીવને એ ફરમાં એટલો મોહ છે કે શિવ તેને વારે છે, છતાં અહર્નિશ તેનો આહાર કરે છે અને તેથી કારપાસમાં બંધાય છે. શિવ ફરને અડકતા નથી, તેથી તેને જોઈ કાર ભાગે છે. જીવ કર્મફળનું સેવન કરતો નથી, તે પોતાની જ્ઞાન શક્તિથી જીવ કરતાં શ્રેષ્ઠ એટલે અનંત જ છે અને તે સર્વદા પરમાનંદથી તૃપ્ત થઈ સ્વ આનંદમાં મસ્ત રહે છે. જે કર્મફળનું સેવન કરતા નથી તે પ્રપંચના દ્રષ્ટા છે અને પોતાના સ્વરૂપના જ્ઞાનને લીધે તે અલિપ્ત છે. જીવ પ્રપંચનો જ્ઞાતા છે પણ પરમાત્માનું ખરું સ્વરૂપ જાણતો નથી, તેથી તે ભવની વ્યથા ભોગવે છે. તે કર્મના ફળને સેવી અંધ અને પંગુ થઈ પોતાના ખરા સ્વરૂપને ભૂલી જઈ નશ્વર વિષયી છંદથી બદ્ધ થઈ રહે છે. જે વિદ્યાના બળથી વિષયાતીત થયો છે તે નિત્યયુક્ત છે, સર્વવ્યાપક છે તથા જ્ઞાન શક્તિને લીધે સર્વજ્ઞ અને અલિપ્ત છે. દેહમાં હોવા છતાં જેને દેહ બુદ્ધિ નથી તે મુક્ત જ છે અને તેથી તેને વિદેહી કહે છે. તેને દેહાદી સુખ દુઃખ સ્વપ્નમાં રાજ્ય અને ભિક્ષા જેવા બંને સરખા જ જન્મિથ્યા લાગે છે. દુર્બુદ્ધિને લીધે જેને દેહમાં અહંભાવ છે તે અનેક દુઃખ ભોગવે છે. જળમાં પોતાના પ્રતિબિંબને જોઈ પોતાને ડૂબતો માની તેમાંથી કાઢવા લોકોને બોલાવવા સ્વપ્નમાં ખડગનો ઘા લાગતા જાગૃત થઈ કહેલું કે હવે બચવાનો નથી, એવી રીતે સ્વપ્નમાં મિથ્યા સુખ દુઃખથી કંપવું તેમ દેહ હું છું એમ માની બ્રહ્મમાં પડી દુઃખ ભોગવે છે તે આત્મ સ્વરૂપને ભૂલી જાય છે, તેથી તે વિષયાશક્તિ પુષ્કર વધી જાય છે. સંકલ્પ વિકલ્પ એ જ બધનું લક્ષણ છે. હવે તેના બીજા લક્ષણો કહું છું. ભોગ ભોગવીને પણ અલિપ્ત એવી મુક્તાવસ્થા કેમ પ્રાપ્ત થાય છે તે સાંભળ. પ્રારબ્ધને લીધે મુક્ત દેહમાં વસે છે, પણ તેમાં સાક્ષી અને અકર્તા થઈ તે રહે છે. ઇન્દ્રિયાના અર્થનું પ્રસંગોપાત ગ્રહણ કરે છે અને ગુણની અવસ્થા જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિમાં વર્તે છે, છતાં પોતે અલિપ્તપણે રહે છે. કામનામાં અતિ પ્રીતિ છે, ત્યાં લોભ ડર થઈ રહે છે. કામનાની અપ્રાપ્તિ છે, ત્યાં ક્રોધ છે. મુક્ત છે તે સદા નિષ્કામ છે, તેથી તેના ક્રોધ અને લોભ અસ્ત પામે છે. મુક્ત પોતાના સ્વરૂપમાં રમણ કરે છે. મુક્તમાં કામ ક્રોધ આદિ વૃત્તિ શૂન્ય થઈ ગઈ છે, તેથી પાપ કે પુણ્ય તેને સ્પર્શ કરતા નથી. આવી આ મુક્તની કથા છે. હવે બદનો વૃત્તાંત સાંભળ. તે પોતે અકર્તા હોવા છતાં પોતાને કરતા માને છે, તેથી સર્વથા ગૂંચવાઈ પડે છે. આ દેહ દેવને આધીન છે. હરિહર પણ એમાં લેશ માત્ર ફેરફાર કરી શકે એમ નથી. દેહમાં જે ગુણનું પ્રાધાન્ય થાય છે તેને આધીન ઇન્દ્રિયો વર્તી તેથી ક્રિયા કરે છે. તેમાં પોતાને કરતા માનવો એ જ દૃઢ બંધન છે અને તે જ પોતાના ઘાત કરે છે. પ્રકૃતિનું કાર્ય પોતાને માથે વહોરી અહમ અને મમતા નાચે છે, એટલે તેના અભિમાનથી હું કેવો નાચું છું વગેરે ભાવથી તે દૃઢ બંધનમાં પડે છે. જમીન પર કાજલ લગાવી તેના પર સ્વચ્છ સ્ફટિક રાખતા તે શ્વેતને બદલે શ્યામ જ દેખાય છે, તેમ આ જીવ આંધ્રો બની જાય છે અને પ્રમત્ત હાથીની જેમ ખાડામાં પડે છે. જીવ પણ પતનનો વિચાર ન કરતા કર્મો કરવા માંડી પડે છે, છતાં પોતાને જ્ઞાની માને છે. તેને રાજ્ય દ્વારમાં જઈ પોતાને ચોર કહેવાથી નાના મોટાનો માર ખાવો પડે છે. હું દેહ છું, હું કર્મનો કરતા છું, હું જ્ઞાની છું, હું વિષયોનો ભોગતા છું વગેરે દેહમાં આત્મબુદ્ધિનું નામ જ દૃઢ બંધન છે. હવે મુક્તનું લક્ષણ સાંભળ. જ્ઞાની નિરભિમાની હોવાથી તેને સર્વ ક્રિયા સ્વાભાવિક થતી જણાય છે. કોઈ છાયાનું માન કે અપમાન કરે તે જેમ પોતાને બાંધતું નથી, તેમ દેહનું કર્માચરણ મુક્તને બાંધતું નથી. પોતાના સ્વરૂપમાં અખંડ વૃત્તિ હોવાથી મન બીજે જતું નથી. દેહનું વિસ્મરણ હોવાથી તેના સદા એકાંત જ છે. એકાંત સ્થિતિ તેનું સહજ આસન છે. તેને સમાધિ કે વ્યુત્થાન રહ્યા નથી. જ્યાં બેસે ત્યાં તેને સમાધાન જ છે. ઉઠવા બેસવાનું સ્ફુરણ તેને રહ્યું નથી. મેઘથી ચંદ્ર દોડતો જણાય છે, તે પ્રમાણે પોતે ઝડપથી ચાલે છે કે ધીમે ચાલે છે તેની પણ ખબર તેને રહેતી નથી. ચાલતા ચાલતા પણ વૃત્તિ સ્વરૂપમાંથી ખસતી નથી. કુંભારના ચાક પર બેઠેલી માખી હાલ્યા વિના ફર્યા કરે છે, તેમ મુક્તનું ગમન છે. મુક્ત પોતાના સ્વરૂપમાં નાહી પવિત્ર થાય છે. તેના ચરણ તીર્થની તીર્થ ઈચ્છા કરે છે, તેને દર્પણમાં પોતાના ચક્ષુ જ દેખાય છે, તેમ મુક્ત સર્વત્ર પોતાનું જ સ્વરૂપ દેખે છે અને આવી રીતે જોનાર મને અત્યંત પ્રિય છે. વળી તેવી જ રીતે શ્રોતા વક્તા કથા વગેરે સર્વ પોતાને જ માને છે. જે એ શબ્દ કાને પડે તે નિશબ્દ વસ્તુ થાય છે, તેથી શ્રવણમાં પરમ આનંદ જ અનુભવે છે. ઇન્દ્રિય જે જે અનુભવ લે છે તેમાં પોતાના સ્વરૂપને જ જુએ છે. પુષ્પ ચંદન વગેરે પોતે જ થઈ રહે છે. ષડરસના સ્વાદમાં એક સ્વ આનંદનો સ્વાદ અનુભવે છે. તેથી મુક્ત નિત્ય તૃપ્ત રહે છે. સર્વ મીઠાસની મૂળરૂપ મીઠાસ તે સદા અનુભવે છે. સ્ત્રી પુરુષ રસ્તામાં અબોલા ચાલે છે તેવું મુક્તનું બોલવું ચાલવું છે. સર્વ ક્રિયામાં તેને મારું વિસ્મરણ કદી નથી, તેથી તે મને જીવ પ્રાણ છે. હું અને તે અભિન્નપણે સંસારમાં સુખે વર્તન કરીએ છીએ. તેનું બોલવું તે મારું બોલવું છે. સમુદ્ર નિશ્ચર છે છતાં તેમાં જેમ લહર આવે છે તે મુક્ત અંદરથી નિશ્ચર છે છતાં ઉપરથી ક્રિયા કરે છે. મુક્તને સર્વત્ર આત્માભાવ હોવાથી સ્ત્રી પુરુષની ભાવના તેને રહી નથી. તેને કોઈ ઠેકાણે આશક્તિ રહી નથી. તે સદા પરમ આનંદમાં નિમગ્ન હોવાથી જગતના કોઈ પણ વિષયમાં તેને સુખબુદ્ધિ રહી નથી. વાઘને મિષ્ટાનમાં પ્રીતિ નથી, તેમ મુક્તને ધનમાં પણ પ્રીતિ નથી. કપૂરનો ઢગ પડ્યો હોય છતાં કાગડો તેને સ્પર્શ કરતો નથી, તેમ મુક્ત રતનના સમૂહ તરફ જુએ છે. મુક્તની નિંદ્રા પાસે સમાધિ વિશ્રાંતિ લેવા આવે છે. મુક્તને દેહમાંથી અહંભાવ જતો રહ્યો છે. જાગૃત સ્વપ્ન અને સુષુપ્તિમાં અહર્નિશ અંદર કે બહાર તે મારું સ્વરૂપ થઈ રહે છે. મુક્તને નિયમનું બંધન નથી, તે નિર્વિકારી છે. ઇન્દ્રિય કે ગુણ તેને બંધન કરી શકતા નથી. આકાશ જળમાં ડૂબેલું જણાય છે છતાં કોરું છે. સૂર્ય કાંતિમણી સૂર્યના તેજને લીધે બીજાને બારે છે છતાં સૂર્ય અકળતા છે. વાયુ સર્વત્ર સ્પર્શ કરે છે અને ગતિ કરે છે છતાં તેને દોષ લાગતો નથી, તેમ આત્મજ્ઞાની કર્મો કરવા આત્મજ્ઞાની કર્મો કરતા છતાં અકર્તા હોય છે. મુક્ત દેહ હોવા છતાં અલિપ્ત છે. તેને પ્રકૃતિ અને ગુણ વિશે અભિમાન નથી. તેને વિષય પ્રાપ્તિની ઈચ્છા નથી. ઇન્દ્રિયો વિષયને ભોગવે છે, પોતાને અભોગતા માને છે. પ્રકૃતિ અને ગુણના ધર્મ દેહની ક્રિયા ચલાવે છે. હું કરતા છું ભોગતા છું એમ માનવું તે પ્રકૃતિનું કાર્ય પોતાને માથે લેવા સમાન છે. શીતોષણ અને પર્જન્યની ધારા વાદળની ઘટા અને તેના ગડગડાટ તથા વિદ્યુતના ચમકારા આકાશમાં થાય છે છતાં આકાશ તેથી ઊનું કે ટાઢું થતું નથી, તેમજ ભીંજાતું નથી કે બળતું નથી. તેમ મુક્તને શીત ઉષ્ણ વગેરે દ્વંદ્વ અને મોહ તથા મમતા બંધન કરતા નથી. તેને દેહ ઘર વગેરે કોઈ ઠેકાણે આશક્તિ નથી. સંસારમાં રહી મુક્ત સંસારના કર્મ કરે છે છતાં સંસારના દોષ તેને સ્પર્શ કરતા નથી. વાયુને જેવી આકાશમાં વિશ્રાંતિ તેવી મુક્તિને ગુણાતીત અવસ્થામાં વિશ્રાંતિ હોય છે. શ્રીકૃષ્ણ ઉદ્ધવને કહે છે કે આવી જે ગંભીરતા તે જ મુક્ત જીવના મોક્ષનું કારણ છે અને તેમાં વિવેક મુખ્ય છે. બુદ્ધિમાં જ્યારે વિવેક આવે છે ત્યારે તે પ્રગલ્ભ થાય છે. તેનામાં નિત્ય અને અનિત્યનું જ્ઞાન થાય છે, પણ વૈરાગ્ય સિવાય તે જ્ઞાન દૃઢ થતું નથી. તેમજ વિવેક સિવાય વૈરાગ્ય આંધ્રો છે અને અંધારા કૂવામાં નાખે છે. આંધ્રો હાથી મસ્ત થતાં આમ તેમ દોડતો છૂટે છે, પરંતુ તેનાથી પોતાનો અધઃપાત જણાતો નથી. તેવી જ રીતે વિવેક વિના વૈરાગ્ય અસમર્થ છે. જ્યાં વિવેક અને વૈરાગ્ય બંને છે ત્યાં નિત્યનો સંગ્રહ અને અનિત્યનો ત્યાગ થાય છે અને સદ સદવિદ્યારૂપ તરવાર તરવાર ત્યાં ઝબકે છે. પછી ગુરુવાક્યરૂપ પથરી ઉપર ઘસી તે તરવાર તીક્ષ્ણ થતાં સર્વ સંશય અને સંકલ્પ વિકલ્પને મૂળમાંથી છેદે છે. અસંભવને અસંભવના અને વિપરીત ભાવના તથા સર્વવાસના ટરી જાય છે અને પોતાના આત્મ સ્વરૂપનો અનુભવ થાય છે. અવિદ્યારૂપ દીર્ઘ સ્વપ્નમાંથી જાગ્યા પછી સ્વપ્નના પદાર્થ મિથ્યા જણાય છે, તેમ મુક્તને જગત મિથ્યા જણાય છે, તેથી તે અલિપ્ત રહે છે. મુક્તના ચિત્તમાં સંકલ્પ વિકલ્પ રહ્યા નથી, તેના મન બુદ્ધિ પ્રાણ તથા ઇન્દ્રિય સંકલ્પ શૂન્ય થયા છે. તે દેહમાં રહી વર્તન કરે છે, છતાં તેને પાપ પુણ્ય બંધન કરતા નથી. બાળકને અલંકારની કિંમત નથી, છતાં અલંકાર તેને સ્વભાવે છે. તેમ ઇન્દ્રિયો કર્મમાં ગૂંથાય છે. મુક્ત અલિપ્ત અને અકર્તા રૂપે રહે છે. મુક્તના લક્ષણ મુક્ત જ જાણે, બીજાને તેની સ્થિતિ સમજાય નહીં. જેને સૂર્ય જોયો છે તેને પ્રકાશિત કરેલું જગત પણ તે જુએ છે. એમ ખરેખર જેણે મુક્તને ઓળખ્યો છે તે આખા જગતને મુક્ત જ જુએ છે. શ્રી કૃષ્ણ કહે છે કે દુષ્ટજન મુક્તને પીડા કરે કે સુજન તેની પૂજા કરે, છતાં મુક્તની સત્તાનો ભંગ થતો નથી. તેને દેહ બુદ્ધિ નથી, તેથી દેહની વ્યથા પણ નથી. છાયામાં અહમ મમત્વ હોતો નથી, તેમ મુક્તને અહમભાવ હોતો નથી. માન અપમાન અને અવિદ્યાને લીધે થતા અનેક સુખ દુઃખની ભાવના મુક્તને નથી. સૂરી પર ચડાવો કે હાથી પર બેસાડો, છતાં મુક્ત ગભરાતો નથી કે ફૂલાઈ જતો નથી. મુક્તનો આ નિત્ય સ્વભાવ છે. સત્વ બુદ્ધિથી તે દ્રંદ્ર રહિત થયેલો હોય છે. દુર્જન નિંદાના તીખા બાણ તેના પર છોડે છે, છતાં બાણ છોડનાર દુષ્ટ પર તેને દ્વેષ આવતો નથી કે બાણથી તેને દુઃખ થતું નથી. ભાવિક અને સાત્વિક સાધુજન એકઠા થઈ સ્તુતિ કરે અને તેના ગુણાનું વાદ ગાય, તેથી તેમને ગુણી કે ભલા માની તે હર્ષિત થતો નથી. પોતે ઉત્તમ છે એવું તેને મનમાં આવતું નથી. લોકો તરફ તે ઊંચ નીચની ભાવનાથી જોતો નથી. લોકનું સાધુ અસાધુપણું તેના મનને ચંચળ કરતું નથી. સર્વત્ર મુક્તને સંભાવ જ છે. સાધુ અસાધુને તે બ્રહ્મરૂપ દેખે છે, ચૈતન્ય રૂપ દેખે છે. એમના દર્શન તે આત્મદર્શન માને છે. પોતે પણ કોઈની નિંદા કે સ્તુતિ કરતો નથી, તેથી આત્મપદમાં તે નિત્ય આરામ લે છે. સાધુ અસાધુ રૂપ બ્રહ્મ તેને રહ્યો નથી, સર્વને આત્મ સ્વરૂપે તે જુએ છે. આવી રીતે મુક્તના લક્ષણ કયા, પણ જગતમાં મુક્તને ઓળખે છે કોણ? મુક્ત પોતાની મુક્તતામાં મુક્તતા છુપાવે છે. જે મુક્તાનો બહાર દેખાવ કરે છે તેને લોભી અને ડોંગી સમજવો. યાજ્ઞિક બ્રાહ્મણ પણ મારી મુક્તતામાં માનતા નથી તો બીજાની શી વાત. મુક્તનું મુક્તપણું તો માત્ર જ્ઞાનીઓ જ જાણે છે. હેતુ, મનમાં રાખી કોઈ કાયિક વાચિક કે માનસિક ક્રિયા મુક્ત કરતા નથી, કે હેતુ રાખી તે કોઈની સ્તુતિ કે નિંદા કરતા નથી. મૌન ધારણ કરે છે એમાં પણ તેમને અભિમાન કે હેતુ નથી. તેમની સર્વ ક્રિયા સહજ હોય છે. દરેક વસ્તુ તે નથી તે નથી એમ નિષેધ કરી દરેક વસ્તુને મિથ્યા માની સત વસ્તુનું તે સદા ધ્યાન કરે છે. તેમની સંત અસંતની ભાવના વિરમી જાય છે. તેથી લોકમાં જડ કે મૌન રહી તે પિશાચ જેવી ચેષ્ટા કરતા વિચરે છે. તેમનું મન સ્વરૂપમાં લીન થઈ રહે છે. જ્યાં ત્યાં પડ્યા રહેવાથી તે જળ જેવા દેખાય છે. શબ્દથી પર થવાથી પોતે મૌન દેખાય છે. દ્રવ્યનો તે સ્પર્શ કરતા નથી. સ્વ આનંદમાં તૃપ્ત થઈ કર્મ અકર્મની ખટપટમાં તે પડતા નથી, વિધિ નિષેધનો ભેદ મનમાં લાવતા નથી, તેથી લોક તેમને ગાંડા કહે છે. મુક્તમાં કોઈ પણ વિષયનો આગ્રહ નથી. મુક્તના જે જે લક્ષણ કયા તે સાધકે સિદ્ધ કરવાના છે. મુક્તમાં તે લક્ષણ સહજ વર્તે છે. ચારે વેદ શીખી પંડિત થયો હોય કે પદ ક્રમ સ્વર જટા મારા ધ્વજ રથ અને સ્વર સહિત સંહિતા મોઢે બોલતો હોય, વ્યાકરણમાં અતિ નિપુણ હોય, સાંખ્ય પાતાંજલિ યોગ તર્કશાસ્ત્ર વિશ્વૈશિક ઉત્તરને પૂર્વ મીમાંસા સારી રીતે જાણતો હોય, શિલ્પશાસ્ત્ર પાકશાસ્ત્ર રત્ન પરીક્ષા અશ્વશાસ્ત્ર મંત્રશાસ્ત્ર વગેરેમાં એકો હોય, સંગીતમાં પ્રવીણ કવિતા રચવામાં ચતુર રાજતંત્રમાં કુશળ જ્યોતિષ વિદ્યા રસ વિદ્યા કે અઢારે પુરાણ ભણ્યો હોય અને બૃહસ્પતિ જેવો વક્તા હોય, છતાં જણે અપરોક્ષ સાક્ષાત્કાર સિદ્ધ કર્યો નથી, જે સ્વભાવ શૂન્ય છે અને વિષય આશક્ત છે તે અંધ છે, તેમાંનું ગૂઢ રહસ્ય તે જાણતો નથી. તે મોર જેવો છે અથવા કમળની સુગંધ છોડી દુર્ગંધ સેવનાર માખી જેવો છે. મોરના અંગ પર આંખના જેવા સુશોભિત પીછા ભરેલા છે, પણ તે સર્વ કંઈ આંખ નથી. તેમ વિદ્વાનની સર્વ વિદ્યાઓ છે. સાત્વિક જન બ્રહ્માનું નિરૂપણ કરી પરાર્થ સાધવામાં ચિત્ત રાખે છે, તે જે બ્રહ્મ જ્ઞાન વેચી ધન અને માનની આશા રાખે છે તે વિદ્વાન છે. પણ તે કહે છે એકને કરે છે બીજું, તેને આત્મજ્ઞાન થવું કોઈ કાર્ય સંભવિત નથી. એવા વિદ્વાન વંધ્યા ઘેનું સમાન છે. શેરડીની ધાણી બીજાના રસના પાત્ર ભરે છે, પણ પોતાની પાસે તે કૂચા જ બાકી રહે છે. રત્નને બદલે કોળી લેવી તેવું લોભી અને વિષય આસક્ત વિદ્વાનનું જ્ઞાન છે. ધાણીમાં રત્ન પીલવાથી તેલ નીકળતું નથી, રત્ન માત્ર વ્યર્થ જાય છે. પરબ્રહ્માનું અનુસંધાન ન કરનારની વિદ્યા વ્યર્થ શ્રમ છે. આંધ્રો પુત્ર જેમ પોતાના પિતાને ઓળખી શકતો નથી તેવી વિદ્વાનની સ્થિતિ થાય છે. વિદ્વાન હંમેશ આત્મના સાનિધ્યમાં જ રહે છે, રાત દિવસ તેનું વર્ણન કરે છે, પણ આત્મ સ્વરૂપને જાણતો નથી. મારાકણી અને દૂધ ન આપનાર ગાયની રક્ષા દુઃખરૂપ છે. ગૃહિણીની સુશીલ હોય તો ઘર સંસાર સારો ચાલે છે, પરંતુ કટકટ કરનાર નિંદા કરનાર અવજ્ઞા કરનાર અપમાન કરનાર પોતે એકલી મિષ્ટાન ખાનાર ધર્મની વાતને માથાકૂટ સમજનાર અને પાપ પુણ્યના વિચાર રહિત પત્ની પતિને અત્યંત દુઃખરૂપ જ નીવડે છે. પરાધીનતામાં સદા દુઃખ છે. પર એટલે માયા, તેને જે આધીન થાય છે તે પરાધીન. એકનો એક પુત્ર હોય છતાં માતા પિતાને સાક્ષાત દેવ પ્રમાણે માની તેમની સેવા કરવાને બદલે જે કનક અને કાંતામાં લુપ્ત થઈ માતા પિતાની ઉપેક્ષા કરે છે અને ધર્મ અધર્મનો વિવેક છોડી સઠ અનાચરી કર્મભ્રષ્ટ થઈ દુર્જનનો સંગ કરે છે, તે પુત્રનું પરિપાલન અતિ દુઃખરૂપ છે. અનેક કષ્ટ વેઠી ધન સંચિત કરે તેના રક્ષણની રાત દિવસ ચિંતા કરે, સત્કાર્યમાં કોળી પણ ખર્ચે નહીં અને સ્ત્રી તથા પુત્રને પણ આપે નહીં, એવા લોભી પુરુષને ધન દુઃખરૂપ જ છે. તેનો વિયોગ તેને ભ્રમિત કરે છે. રામ નામ જપનારને વાચા અત્યંત સુખકર છે, પરંતુ અસત્ય ભાષણ કરનાર નામ કીર્તનની નિંદા કરનારને, કડવા શબ્દનો પ્રહાર કરનારને તે અત્યંત દુઃખરૂપ થાય છે. શ્રીકૃષ્ણ બોલ્યા, હે ઉદ્ધવ, મારું નામ કર્મોને ગુણોની કીર્તિ જગતને પવિત્ર કરે છે અને મહાદોષોને હરે છે. હરિના નામથી જડ જીવોનો ઉદ્ધાર થાય છે. હું મારી માયા વડે અવતાર ધરી સ્થિતિને સંહાર કરું છું. બ્રહ્મા, હરિ તથા હર એ મારું રૂપ સમજ. હું બ્રહ્મરૂપે સૃષ્ટિ કરું છું, વિષ્ણુરૂપે સ્થિતિ કરું છું અને શિવરૂપે સંહાર કરું છું. એક પુરુષમાં જ બાલ્ય અવસ્થા, યુવા અવસ્થા અને વૃદ્ધાવસ્થા જેમ વર્તે છે તેમ હું એક જ ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયનો કરતા છું. અકર્તા હોવા છતાં કરતા છું તે બીજાને સમજવું મુશ્કેલ છે. મારા નામ તથા કીર્તિ ગાનારને મારી પદવી પ્રાપ્ત થાય છે. મારા અવતારમાં ઉત્તમમાં ઉત્તમ રામકૃષ્ણાદિ અવતાર છે. શ્રી રામે સહજ લીલાથી પથ્થર તરાવ્યા અને મેં ગોવર્ધન પર્વત તોર્યો. રામે તાડકાનો વધ કર્યો, મેં પોતાના પ્રાણ શોષી લીધા. રામે અહલ્યાને ઉદ્ધારી, મેં બંને યમલા અર્જુનને ઉદ્ધાર્યા. વ્યાસને વ્યાસ અને વાલ્મીકી આ બે અવતારની કથા કરી દેવને પણ વંદવા યોગ્ય થયા. વિવેક અને વૈરાગ્ય સંપન્ન થઈ જે મારી કીર્તિનું ગાન કરે છે અને મારા નામનું સ્મરણ કરે છે તે મને જ પામે છે. આ રીતે મારો નામ માર્ગ અત્યંત સુલભ અને સરળ છે. બીજા સર્વનું વિસ્મરણ કરી મારું નિત્ય મુક્ત અને અવ્યય સ્વરૂપ જાણવાની ઈચ્છા રાખનાર જિજ્ઞાસુ શ્રવણ મનન તથા ગુરુના ચરણમાં દઢ વિશ્વાસ રાખવાથી દેહાદિ અધ્યાસને મિથ્યા કરે છે અને પૂર્ણ બ્રહ્માની પ્રાપ્તિને માર્ગે જવા માટે તે ભગવદ્ ભક્તિમાં અત્યંત પ્રીતિ અને ધ્યાનને દઢ કરે છે. એટલે ધ્યેય, ધ્યાતા અને ધ્યાનની ત્રિપુટીનું ભાન જાય છે અને સ્વર્ગત અને સર્વગત, સર્વકાર, સર્વત્ર અને સકર સનાતન વસ્તુની તે પ્રાપ્તિ કરે છે. પછી ત્યાં કર્તા, ક્રિયા અને કર્મ રહેતા નથી. અનેકત્વનો ભ્રમ દૂર થાય છે અને અંત બાહ્ય પરબ્રહ્માથી ભરપૂર થઈ ગુરુકૃપાથી શાંત થાય છે. આવી આત્મવસ્તુ પણ જેઓ મેળવી શકતા નથી એમને માટે બીજો એક રહેલો ઉપાય છે. હે ચતુરુદ્ધવ, તે સાંભળ. મન સ્વભાવથી જ અત્યંત ચંચળ છે અને વિષય વાસના પ્રબળ છે. તેથી નિર્ગુણ બ્રહ્મમાં પ્રવેશ કરવાનું સામર્થ્ય આવતું નથી. માટે સાંખ્ય યોગ કે સંન્યાસની ખટપટ ન કરતા પ્રેમથી મારી ભક્તિ દઢ રીતે કરવી. મારી ભક્તિમાં દઢ વિશ્વાસ રાખી ભજનથી કૃતકૃત્યતા માની અહર્નિશ તેમાં પ્રવૃત્ત થવું. અર્ધી ઘડી પણ મારા ભજન સિવાય વ્યર્થ ન જવા દેવી. મારા ભજનમાં અધિકાધિક પ્રેમ કરવા છતાં નિત્ય નૈમિત્તિક, વૈદિક, દૈહિક અને લૌકિક કર્મનો ત્યાગ ન કરવો. ફળની આશા વગર કેવળ મારી પ્રીતિ માટે તે મને અર્પણ કરીને આચરવા. તે કર્મો મારા ભક્તને બંધન કરશે નહીં. જ્ઞાન વિના ભક્તિ સાધ્ય થતી નથી એમ કહેવું એ કેવળ સબપાંડિત્ય છે. ભક્તિથી જ સાક્ષાત જ્ઞાન પ્રાપ્ત થાય છે એ નિશ્ચિત જાણ. ભક્તિનો એ જ ગુપ્ત ભેદ છે. જેના મુખમાં મારું નામ છે, જેને મારા ભજનમાં અત્યંત પ્રીતિ છે અને જેનું મન મારામાં જ રમી રહ્યું છે તેને ત્યાં મુક્તિ દાસી થઈ રહે છે. વૃત્તિ નિર્વિષયી થઈ કે મુક્તિ પ્રાપ્ત થાય છે. ભક્તને સર્વકર્મમાં વિષયનું સ્ફુરણ નથી, જેને વિષયમાં ચિત્ત નથી તેને ભગવાન જ વિષય છે, તે સદા મારામાં લોલુપ્ત છે, તેથી તે નિત્ય મુક્ત છે. પરમ પ્રેમથી પરમ પ્રીતિથી જે ચિત્તવૃત્તિ મને અર્પણ કરે છે તે મને અત્યંત પ્રિય છે. પછી શ્રીકૃષ્ણએ ઉદ્ધવજીને કહ્યું, હવે સાવધાનતાથી આગળની કથા શ્રવણ કર, તે ભક્તિ માર્ગમાં ઉપયોગી છે. જો ફળની ઈચ્છા છોડી સર્વ કર્મો મને અર્પણ કરી શકાતા હોય તો તેનાથી પણ સહેલું હું તને પ્રેમ લક્ષણ કહું છું.